તારીખ 27/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 68 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42
દર્શન પાનું 61 પ્રશ્ન 68 સમ્યક દર્શન નો વિષય શું છે અને તે કેમ પ્રગટે તથા મુક્તિ નો ઉપાય શું છે? સમ્યક દર્શન નો વિષયભૂત પદાર્થ કેવો છે? સમ્યક દર્શન કેવી રીતે પ્રગટે? મુક્તિ નો ઉપાય તો સમ્યક દર્શન આદિ ભાવ જ છે, એટલે તો પ્રશ્ન એનો એ છે. સમાધાન: સમ્યક દર્શન નો વિષય શાશ્વત આત્મા, તક્તો ભાવ, ગ્રહણ કરવાથી સમ્યક દર્શન પ્રગટે છે. એક વાક્યમાં આખો જવાબ આવી ગયો. સમ્યક દર્શન નો વિષય તો આત્મા છે કે જે શાશ્વત પદાર્થ છે, એમને એમ ટકી રહેલો ભાવ છે, એટલે ધ્રુવ ભાવ છે, અને તેને ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો, ઉલ્લંઘન લેવું, એનાથી તે પ્રગટે છે અથવા અનુભવમાં આવે છે. પર્યાયો તો બધી પલટાયા કરે છે, ક્યાં ભેદ પાડ્યો? ટકતા ભાવ અને પલટતા ભાવ વચ્ચે. કે પર્યાયો તો બધી પલટાયા કરે છે, અંદર આત્માને ઓળખવો. હવે એ ક્યારે પ્રગટે? કે અથવા અનુભવમાં આવે, કે ઓળખાણ થઈ હોય તો. અનુભવમાં એકાગ્રતા છે, અને એકાગ્રતા ઓળખ્યા વિના થાય નહીં. ઓળખાણ એ કારણ છે, એકાગ્રતા એ કાર્ય છે. અંદર આત્માને ઓળખો, બેસ કાયમ લે છે એ વિષય. ઓળખવાની વાત હંમેશા એ લે છે. શાશ્વત આત્માને ઓળખી વેદજ્ઞાનની ધારા એમને એમ ટકાવવી, ઓળખીને એમ કહો, ભાવ ભાષણમાં લાવીને એમ કહો. એટલે શાશ્વત આત્માના ભાવ ભાષણ પૂર્વક વેદજ્ઞાનની ધારા એમને એમ ટકાવી, વેદજ્ઞાનની ધારા સતત રાખીને ટકાવી, એટલે સતત રાખીને. હું આ ચૈતન્ય છું, વેદજ્ઞાનમાં શું પરિણમન છે? કે હું આ એટલે પ્રત્યક્ષ ચૈતન્ય છું, હું પ્રત્યક્ષ ચૈતન્ય છું, આ એટલે પ્રત્યક્ષ વિદ્યમાન ચૈતન્ય છું, વિભાવ મારાથી જુદા છે, તે મારું મૂળ સ્વરૂપ નથી, મારું અસલ સ્વરૂપ નથી. આત્માનું એટલે મારું, તે મારું અસલ સ્વરૂપ નથી. એમ કોઈ માણસ વેશ ધારણ કરે નાટકનો, તો એનું અસલ સ્વરૂપ નથી. ક્ષોભસમ ભાવ પણ અધૂરી પર્યાય છે. જ્ઞાનનો ક્ષોભસમ છે, ચારિત્રનો ક્ષોભસમ છે, ભલે શુદ્ધ ભાવ હોય તો પણ તે અધૂરી પર્યાય છે. એમ નિર્ણય કરીને એક પૂર્ણ શાશ્વત આત્મા એટલે પર્યાય ઉપરનું વજન ઘટી જશે. નિર્ણય એવો નિર્ણય કરતા પર્યાય ઉપરનું વજન ઘટી જશે. અથવા પર્યાય દ્રષ્ટિમાં જે પર્યાયનું આલંબન છે એ આલંબન છૂટી જશે. હું એક પૂર્ણ શાશ્વત આત્મા કે જે કાયમ ટકનારો છે તેને ગ્રહણ કરવો, પોતા સ્વરૂપે એનો નિર્ણય કરીને એનું અવલંબન લેવું અથવા એને ગ્રહણ કરવો. અવલંબન લેવું એટલે હું પણ એ અવલંબન લઉં. જ્ઞાન બધાનું થાય કે આ સ્વભાવ છે, જ્ઞાન બધાનું થાય કે આ સ્વભાવ છે, આ વિભાવ છે. જ્ઞાન જ્ઞાન થવામાં કાંઈ આપત્તિ નથી. સ્વ પર બધાનું જ્ઞાન થાય, સ્વભાવનું વિભાવનું બધાનું જ્ઞાન થાય, પણ દ્રષ્ટિ તો એક આત્મા ઉપર કરવી. એટલે હું પણ દ્રષ્ટિ કરવી એટલે હું પણ તો એક આત્મા ઉપર જ કરવું. ભેદ જ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે અંતરમાં પ્રગટ થાય અને જ્ઞાતા ધારાની ઉગ્રતા થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય છે. શું છે કે ભેદ જ્ઞાનની ધારાનું પરિણમન છે એમાં ઉગ્રતા આવે ત્યારે વિકલ્પનો અભાવ થઈને, નહીંતર ભેદ જ્ઞાન તો સ્વવિકલ્પ દશામાં પણ ચાલે છે. પણ જ્યાં ઉગ્રતા થાય, નાતાપણાની ઉગ્રતા થાય તો વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. એટલે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે. એમાં શું છે, આલંબનની ઉગ્રતા આવે છે. આત્મા જે મૂળ સ્વરૂપ છે એ નિર્વિકલ્પ છે, સામર્થ્ય રૂપ હોવાથી નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપનો બળવાન આલંબન આવે ત્યારે ઉપયોગ તદાકાર થાય. ઉપયોગ છે એકાકાર થાય છે, તદાકાર થાય છે. અને ઉપયોગ તદાકાર થતાં ચારિત્ર ગુણમાં જે રાગનો અંશ ઉત્પન્ન થતો હતો એ બંધ થઈ જાય છે. એટલો વિતરાગ ભાવ રહી જાય છે. વિતરાગ ભાવ છે એ સ્વરૂપ સદ્રશ છે. જ્ઞાન પણ સ્વરૂપાકાર થયું, શ્રદ્ધા પણ સ્વરૂપાકાર થઈ, એ સ્વરૂપના દર્શન જ્ઞાન ચારિત્ર થઈ ગયા. એને સ્વાનુભવ કે છે, એને સ્વાનુભૂતિ કે છે. શું સ્વરૂપાકાર પરિણમન થયું સર્વગુણોનું પછી થઈ ગયું, એટલે સર્વગુણાંશ તે સમ્યક કહેવામાં આવે છે. એમ લઈ શકાય કે આત્માના સર્વગુણોનો સ્વરૂપાકાર પરિણમન તો અંશ, તે સમ્યક્ત્વને લીધે છે, અથવા તે જ સમ્યક્ત્વ છે, તે જ પરિણમનનું સમ્યક્ત્વ છે, અથવા પરિણામનું એ સમ્યક્ત્વ છે.
આત્માનો સર્વગુણોનો સ્વરૂપાકાર પરિણામ તો અંશ, તે જ પરિણામ સમ્યક્ત્વ છે.
આત્માનો
સર્વગુણોનો સ્વરૂપાકાર પરિણામ તો અંશ, તે જ પરિણામ સમ્યક્ત્વ છે.
આત્મા ના લેવું જોઈએ, આત્માના સર્વગુણોનો, બસ સર્વગુણોનો સ્વરૂપાકાર પરિણામ તો અંશ, તે જ પરિણામ
પરિણામનું
પરિણમનનું સમયત્વ છે. ચાલો અને એ જે સ્વાનુભૂતિ છે તે જ મુક્તિનો માર્ગ છે. મુક્તિનો ઉપાય શું? સ્વાનુભૂતિ, સમ્યક દર્શન, સ્વાનુભૂતિ સમકાળે છે. અને સ્વાનુભૂતિ છે એમાં સમ્યક દર્શન સમાયેલું છે. એ સ્વાનુભૂતિ છે મુક્તિનો માર્ગ છે. એક ગુણ નહીં, સમ્યક્ત્વ હોને મેં સભી ગુણ કા પરિણમન આત્મા ભી મુખ હો જાતા હૈ, અંતર્મુખ હો જાતા હૈ. એસા એક ગુણ નહીં હોતા હૈ, સભી ગુણ હોતા હી હૈ. સ્વાનુભૂતિ તેજ મુક્તિનો માર્ગ છે. અંતરમાં આત્માનો કોઈ અનુપમ સ્વભાવ છે. શું? અંતરમાં આત્માનો કોઈ અનુપમ સ્વભાવ છે. તેનું વેદન આવે અને સ્વાનુભૂતિ વધતી જાય, લીનતા પણ વધતી જાય, તો મોક્ષ માર્ગની ભૂમિકા પણ વધતી જાય છે. એ પ્રકારે
ઉપર જે ભેદ જ્ઞાનની ધારા અને જ્ઞાતા ધારા
બે એક જ છે.
એક જ વાત કરી
જ્ઞાતા, જ્ઞાતા ધારા કેમ શબ્દ લીધો? કે જ્ઞાતા ધારામાં જ્ઞાન સ્વરૂપનું અવલંબન લે છે. જ્ઞાતા ભાવે વેદ જ્ઞાનમાં રાગથી ભિન્નતા, જ્ઞાતામાં સ્વરૂપ જ્ઞાન, એ પડખું લીધું. રાગની વાત કહેવાની છોડી દીધી. ભિન્નતા તો છે જ, પણ એ વાત કહેવાની છોડી દીધી. પોઝિટિવ સાઈડ એકલી લીધી, કેમ કે અહીંયા અવલંબન લેવું છે ને, એટલે એટલી પોઝિટિવ સાઈડ લીધી.
એટલે જ્ઞાતા દ્વારા, જ્ઞાતા ધારા દ્વારા દ્રવ્યના અવલંબનમાં આવી જાય છે.
જ્ઞાતા ધારા સ્વસ્વરૂપનું અવલંબન લે છે. અને અવલંબન અવલંબનમાં પણ ડિગ્રી ઘણી છે. એટલે ઉગ્રતા આવે ત્યારે નિર્વિકલતા થાય. ઉગ્રતા પુરુષાર્થ સૂચક છે. એટલે ચોથો ગુણ પુરુષાર્થમાં ભયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક પુરુષાર્થ. પુરુષાર્થ તીવ્ર થવાથી નિર્વિકલ્પ દશા થાય અને પુરુષાર્થ મંદ રહેવાથી સ્વવિકલ્પ દશા થાય. એમ છે. અને સ્વવિકલ્પ દશા થાય તો પણ ભેદ જ્ઞાન ચાલુ રહે. ભેદ જ્ઞાન તો ચાલુ રહે. એ ભેદ જ્ઞાનની અંદર પુરુષાર્થની ઉગ્રતા થાય ત્યારે ત્યારે નિર્વિકલ્પ દશા થઈ જાય. સ્વાનુભવ એ જ મુક્તિનો માર્ગ છે. અંતરમાં આત્માનો કોઈ અનુપમ સ્વભાવ છે. એની કોઈ ઉપમા આપી શકાય એવો સ્વભાવની કોઈ ઉપમા આપી શકાય એવું નથી. અનુપમ સ્વભાવ છે. અને સર્વોત્કૃષ્ટ સ્વભાવ છે. અનુપમ છે અને એથી ઉત્કૃષ્ટ પણ કોઈ નથી અને એની બરાબર માં પણ કોઈ નથી. તેનું વેદન આવે અને સ્વાનુભૂતિ વધતી જાય, લીનતા પણ વધતી જાય. નિર્વિકલ્પ દશામાં તો લીનતા વધતી જાય તો ભૂમિકા પણ વધતી જાય, તેને તે ગુણસ્થાનમાં પણ ભૂમિકા વધતી જાય અને ચરમસીમા આવે પછી ઉપરના ગુણસ્થાનમાં આવી જાય. ખરું કરવાનું તો તે છે, આ એક જ કરવાનું છે. ખરું એટલે આ એક જ કરવાનું છે, આ એક જ સારભૂત છે, આ એક જ ખરું કરવાનું છે, આ એક જ સારભૂત છે, આ એક જ શરણભૂત છે અને આ એક જ સુખમય છે. સારમાં સુખ ગર્ભિત છે, સાર કહેતા સુખરૂપ અને અસાર કહેતા દુઃખરૂપ, એ વ્યાખ્યા રાજમુલજીએ બાંધી કૃષ્ણ. પહેલો સમય નમસ્ત સમય સારા અર્થ કરે છે, સાર કહેતા સુખરૂપ, અસાર કહેતા દુઃખરૂપ. અધ્યાત્મ પ્રધાન છે ને, સારમાંથી સુખ કાઢ્યું છે. નિયમ સારમાં પદ્મ પ્રમલધારી દેવે બીજો અર્થ કાઢ્યો સારમાંથી. વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. નિયમ સાર, નિયમથી કરવા યોગ્ય શું કે આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને આત્માનું આચરણ, આ નિયમથી કરવા યોગ્ય છે, એ જ સારભૂત છે. એટલે નિયમ સાર કીધો તો કે સારમાંથી શું લેવું, તો કે વિપરીતનો અભાવ, વિપરીતતાનો અભાવ. આમાં ક્યાંય વિપરીતતા નથી રહેતી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય એટલે ક્યાંય વિપરીતતા નથી રહેતી. માટે નિયમ છે એ વિપરીતતા રહિત સારભૂત છે. નિયમથી કર્તવ્ય એવા આ પરિણામો એ વિપરીતતા રહિત છે. અને એ વિપરીતતાનો અભાવ દર્શાવવા માટે સમ્યક શબ્દ પણ આગળ યોજવામાં આવે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ પણ વિપરીતતાના અભાવને દર્શાવે છે. અને સાર શબ્દ પણ વિપરીતતાના અભાવને દર્શાવે છે. સારના જુદા જુદા અર્થ. ખરું કરવાનું તો તે છે, પણ તે પહેલા એટલે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્ર અભ્યાસ, દેવશાસ્ત્ર ગુરુની મહિમા વગેરે આવે છે અને તે એક આત્માને ઓળખવા માટે છે. શેના માટે છે? તે આત્માને ઓળખવા માટે છે. શાસ્ત્રાભ્યાસ આત્માને ઓળખવા માટે છે. દેવગુરુ શાસ્ત્રનો મહિમા પણ આત્માને ઓળખવા માટે છે. રાગ માટે નથી લેવા, શું કીધું? દેવશાસ્ત્ર ગુરુનો મહિમા રાગ માટે નથી કાંઈ. આત્મા કેમ ગ્રહણ થાય એટલે કેમ અનુભવમાં આવે, એમ વારંવાર ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવી જોઈએ. કેમ પ્રગટ થાય એટલે કેમ અનુભવમાં આવે, જેમ અનુભવમાં આવે એને માટે ભેદ જ્ઞાનની ધારા વારંવાર પ્રગટ કરવી જોઈએ. મોક્ષની ભૂમિકામાં, જ્ઞાન દિશામાં તો સતત છે, મોક્ષની ભૂમિકામાં વારંવાર એની પ્રગટતા કરવી જોઈએ. કાલ આપણે આવી જોઈએ ઓળખીને જુદા પડે. પહેલા તે ભેદ જ્ઞાન ભાવનારૂપ હોય એટલે વારંવાર કરવાનું હોય, ભાવનાથી વારંવાર કરવાનું હોય. પછી તેની સહજ ધારા પ્રગટ થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રગટ થવાનો પ્રસંગ આવે છે. પહેલા ભાવનાથી વારંવાર વિજ્ઞાન કરે પછી એમાં સહજતા આવે તો વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય, અથવા એ અવસર આવે છે. જે ટકતો શાશ્વત ભાવ છે તે જ હું છું એમ અંતરમાં દ્રવ ઉપર દ્રષ્ટિ થવી તે જ મુક્તિનો માર્ગ છે. જે ટકતો શાશ્વતો ભાવ છે તે જ હું છું એમ દ્રષ્ટિ છે, એ અસ્તિત્વને ગ્રહે છે. હું છું દ્રષ્ટિનું કાર્ય શું છે? સત્તા ગ્રહણ કરવી. તે પ્રધાનમંડળમાં શપથ લેવડાવે છે ત્યારથી એને શું કર્યું? સત્તા ગ્રહણ કરી. એ બધી પર સત્તાની વાતો છે. પર સત્તા ગ્રહણ કરવી તે અધોગતિનું કારણ છે. પ્રધાનો ત્યાં રાજમાં સત્તા ગ્રહણ કરે, ઓફિસર થઈને ઓફિસરો ઓફિસમાં સત્તા ગ્રહણ કરે, અને ઘરમાં મોટા હોય એ મોટાપણાની સત્તા ગ્રહણ કરે. હું મોટો, મારી સત્તા ચાલવી. સત્તા ગ્રહણ કરવા વાળા જાય એક જ છે, ઉદય છે, ત્રણેય ઉદય છે. ઓલાને ઘરમાં ઉદય છે, ઓલાને ઓફિસમાં ઉદય છે, ઓલાને મંત્રાલયમાં ઉદય છે. નિજ સત્તાને ગ્રહણ કરવી તે સમ્યક દર્શનનું કાર્ય છે, તે આત્મશ્રદ્ધાનનું કાર્ય છે. આત્મશ્રદ્ધાન સત્તા જ ગ્રહણ કરે છે. અને તારે સત્તા ગ્રહણ કરવી હોય તો તારી સત્તા ગ્રહણ કર ને. પારકે સત્તા ગ્રહણ કરવા શું કરવા જાય છે? સત્તા ગ્રહણ કરવાનો શોખ છે ને, મજા આવે છે ને, ભલે કર સત્તા ગ્રહણ, કોણ ના પાડે છે? તારે ખજાને ક્યાં ખોલશે? તો પારકે ભીખ માગવા જશે કે મને આ ખુરશી આપો, મને આ આપો, મને આ આપો, એમ કહે. ત્યાં સત્તા ગ્રહણ કરે એટલે પાવર જોડે, હું ફલાણો ફલાણો, નીચ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી થાય, રાચે છે. કારણ કે તું તો 14 લોકોનો નાથ તું છું. અને સત્તા એટલે તારા અસ્તિત્વનો અનુભવ કર. સત્તા ગ્રહણ કરવી એટલે તારા અસ્તિત્વનો અનુભવ કર. ભ્રમ થાય એટલે એવું થાય, ભ્રમ થાય એટલે એવું થાય. ઉદયમાં પરમા પોતા પણ કરે એટલે પોતાને ભૂલે, એવું ન બની શકે કે પરમા પણ પોતા પણ કરે અને પોતામાં પણ પોતા પણ કરે, એવું ન બની શકે. બે માંથી એક ઠેકાણે થાય. પરમા પોતા પણ કરતા ઉપાધિ છે, દુઃખ છે. પોતામાં પોતા પણ કરતા સમાધિ ને સુખ છે. એટલે ઉપાધિ ને દુઃખ છે, આ સમાધિના સુખ છે, આમ છે. નિર્બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમા નિર્બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ઉત્પન્ન થાય છે. હવે જેને પરિભ્રમણ ટાળવું હોય એને એવું જ્ઞાન જેના આત્મામાં ઉત્પન્ન પહેલા થઈ ગયું હોય, પ્રકાશિત થયું હોય, તેની દાસાનું દાસપણે ભક્તિ કરવી. ભક્તિ કરે તો જ્ઞાન નિર્મળ થાય, જ્ઞાન નિર્મળ થાય તો સ્વરૂપ ઓળખાય. જો જ્ઞાન નિર્મળ નથી થતું તો જીવ નિષ્કામ ભક્તિ નથી કરતો, સકામ ભક્તિ કરે છે. કોઈ એમ કે ભક્તિ તો હું કરું છું, જ્ઞાન નિર્મળ નથી થતું, હવે શું કરવું? તો કે સકામતા છે, સકામતા છે ત્યાં મલિનતા છે. મલિનતા હોય ત્યાં નિર્મળતા ક્યાંથી થાય? કેમ કેવું છે? નિષ્કામ એટલે મારે કાંઈ જોતું નથી. જ્યાં ભક્તિ મળી ગઈ પછી મારે શું જોઈએ છે? એ નિષ્કામ થાય, સર્વસ્વ મળી ગયું. જ્ઞાન નિર્મળ છે આવું રહી જ નહીં, એ તો રસાયણ છે. નિષ્કામ ભક્તિ છે એ રસાયણ છે, કેમિકલ પાવડર છે. મલિનતાને કાઢે કાઢે ને કાઢે ડિટર્જન્ટ વાપરે છે કે નહીં? મેલ કાઢવા માટે ડિટર્જન્ટ વાપરે છે કે નહીં? અમારે ડિટર્જન્ટ વાપરશું તો તમારે ધોકા મારવાની કે ચોળવાની જરૂર પડશે ને, એ મેલને કાપી નાખશે. ડિટર્જન્ટ પોતે જ મેલને કાપી નાખશે. એમ એવું કેમિકલ છે, એમ ભક્તિ છે એ પોતે જ રસાયણ છે. નિષ્કામ ભક્તિ છે એ પોતે રસાયણ છે, મેલને કાપે છે. જ્ઞાન નિર્મળ થાય એટલે પોતાનો સ્વભાવ ઓળખાય, એમ છે. હા, આશા અપેક્ષા નહીં કરે એ નિષ્કામતા હૈ, રખે એ સકામતા હૈ.
નિષ્કામ ભક્તિ તો એ સમય એ સમય મુખ્ય ભૂમિકા
આ સ્વરૂપ નિષ્કામ ભક્તિમાં ઓળખાણ થાય ત્યારે, ઓળખાણ ન થાય ત્યાં સુધી ઓળખાણ થાય. નિષ્કામ ભક્તિ થી નિર્મળતા આવીને ઓળખાણ થાય સત્પુરુષ. હા, ઓળખાણ પહેલા નિષ્કામ ભક્તિ ઓળખવાનું કારણ છે. સંકેત નહીં, પહેલા સંકેત નું કારણ થાય. શું કહે છે? પહેલા ભેદ જ્ઞાનરૂપ ભાવના હોય, પછી તે સહજ ધારા પ્રગટ થાય, તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રગટ થવાનો પ્રસંગ એટલે અવસર આવે છે. પછી ત્યાર પછી જે ચાલ્યું એના ઉપર ચાલ્યું, જે ટકતો ભાવ છે તે જ હું છું. આ હું છું એ દ્રષ્ટિનું કાર્ય છે. ધ્રુવ હું ધ્રુવ છું એવું જે પોતાના ધ્રુવ અસ્તિત્વનું ગ્રહણ, એ સત્તાનું ગ્રહણ. અસ્તિત્વ કહો કે સત્તા કહો એક જ વાત છે, એ સત્તાનું ગ્રહણ છે, એ દ્રષ્ટિનું કાર્ય છે. એ રીતે અંતરમાં દ્રવ ઉપર દ્રષ્ટિ થવી, તે જ મુક્તિનો માર્ગ છે, મુક્તિનો ઉપાય આ છે. સ્વરૂપને ગ્રહણ કરવું. દ્રષ્ટિ પ્રગટશે, વેદ જ્ઞાન ચાલશે સહજ તો દ્રષ્ટિ પ્રગટશે. કેમ કે વેદ જ્ઞાન માં રાગ તે હું નહીં, જ્ઞાન તે હું, એવું સતત પરિણમન પરિણમનનો મહાવરો પ્રેક્ટિસ ચાલે છે. હા, એ સમય કઈ પોઝિટિવ સાઈડ થી એટલું લીધું.
વેદજ્ઞાન છે એ સ્વયં એક વેદન પ્રધાન પ્રક્રિયા છે. એટલા માટે કાલે જે આપણે વાત કરી ને અસ્તિત્વ ગ્રહણ છે એ વેદન થી થાય
છે. વેદન પ્રધાન અને એ પ્રયત્ન દશા છે. અનુભવ સ્વભાવ કરાવે છે, પુણ્ય બંધાવે છે એ વાત નથી. અહીંયા દેવલોક નું પુણ્ય મળે છે એ વાત નથી. અહીંયા એટલે એ બધું કર્યું અત્યાર સુધી એમાં દેવલોક ના ભોગો મળ્યા, એનો અભાવ નથી. વિકલ્પ તૂટીને અંતરમાં સ્વાનુભૂતિ થાય તો ભાવનો અભાવ થાય. સ્વાનુભૂતિ છે ભાવનો અભાવ કરાવે છે. ભાવ રહી એવો જે પોતાનો આત્મા, ભાવ રહી અને ભાવના કારણો રહી બંને થી રહી છે. ભાવ પણ નથી ને ભાવનું કારણ પણ એના સ્વરૂપમાં નથી. એમાં શ્રદ્ધા જ્ઞાનની ચિંતા થતા જે સ્વાનુભવ થયો એ અવસ્થામાં ભાવ થતા નાશ કરી નાખે થવાની. ભાવ મળે છે એમાં શું થાય છે આપણે વિચારીએ કે ભાવ મળે છે એમાં શું થાય છે. નવા નવા દેહ મળે છે, શું મળે છે? જુદા જુદા ભાવમાં નવા નવા દેહ મળે છે. દેહ શું કરવા મળે છે? ધ્યાત્મ બુદ્ધિ છે માટે શરીરને આમ રાખું, શરીરને ઠીક રાખું, શરીરને તંદુરસ્ત રાખું, શરીરનું પોષણ કરું, શરીરને નબળું ન પડવા દઉં, શરીરનો સારો દેખાવ રાખવું. એ દેહને કેન્દ્ર સ્થાનમાં રાખીને બધા પરિણામો ચાલે છે. ફળસ્વરૂપે નવો દેહ મળ્યા કરે છે. આપણે ભૂંડલા જુઓ છો, ભૂંડ આખું બધું ખાતા કરે છે ને, ખાતા કરે છે. શું છે એની અંદર ભાવમાં શું છે? પેટ ભરવું, દેહનું પોષણ. મનુષ્ય ભલે ખાધા કરતો હશે પણ દેહને અનુકૂળતા, દેહને પોષણ, દેહને પુષ્ટિ, દેહને ઠીક રાખવાની. 24 કલાક એ જ પરિણામ છે. એના ફળમાં શું મળે? દેહ જ મળે ને બીજું શું મળે? જેવું ભાવે, જેવી ભાવના ભાવે એવું ફળ મળે, જેવી ભાવના ભાવે એવું ફળ મળે. અભિમાન એટલે શું? જે દેહ સ્વરૂપે જન્મો તે હું, કેવો હું, તે હું અને વિકલ્પ તૂટીને અંતરમાં સ્વાનુભૂતિ થાય તો ભાવનો અભાવ થાય, તો નવા નવા દેહ મળવાનો મટે, અને તે મુક્તિનો માર્ગ છે. ભાવથી મુક્ત થવું, જન્મ મરણથી મુક્ત થવું, તે મુક્તિનો માર્ગ છે. તેના માટે વર્તમાનમાં ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય તો સ્વાનુભૂતિનો પ્રસંગ આવે છે. એ ભેદ જ્ઞાન ધારાવાહી ભેદ જ્ઞાન તે એક જ સ્વાનુભવનું કારણ છે, એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. ભેદ જ્ઞાન સુધી પહોંચે તો અનુભવ આવે, અનુભવનો અવસર આવે. ભેદ જ્ઞાન સુધી ન પહોંચે હું મૂકશું તો અનુભવનો અવસર ન આવે. બસ બહુ સ્પષ્ટ ક્લિયર કટ વાત છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટે, દર્શન પણ આત્મામાંથી અને ચારિત્ર પણ આત્મામાંથી પ્રગટે છે, પ્રગટ થાય છે. માટે તેવો આત્મ સ્વભાવ છે, સ્વભાવમાંથી તે પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એમ સ્વભાવમાંથી, માટે એને પણ સ્વભાવ કહેવામાં આવે છે. એ પણ સ્વભાવ છે. કોની અપેક્ષા લેવી છે? પણ સ્વભાવાત્માનો મૂળ સ્વભાવ નથી. સ્વભાવ મૂળ સ્વભાવ નથી, અને સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટ થતો નથી. એ વિભાવ છે. એટલા માટે સ્વભાવ છે તે વિભાવ છે. તો કે આત્માની અવસ્થા છે ને, તો કે રોગિષ્ટ અવસ્થા છે. શરીરે સોજો ચીડ્યો એ રોગ છે, શરીરનો સ્વભાવ નથી. તંદુરસ્ત રહેવું એ શરીરનો સ્વભાવ છે, રોગિષ્ટ રહેવું એ શરીરનો સ્વભાવ નથી. શરીર મેં સોજન આતા હૈ, તો શરીર કી અવસ્થા હૈ ને? જો સોજન હૈ વો તો શરીર કી અવસ્થા હૈ ને? એસે વિભાવ આત્મા કી અવસ્થા હૈ, વો સોજન જૈસી બાત હૈ. જો શરીર કા સોજન હૈ વો શરીર કા રોગ હૈ, એસે સ્વભાવાદી જો વિભાવ હૈ વો આત્મા કા રોગ હૈ. વો સ્વભાવ નહીં હૈ, રોગ હૈ, એસા કહેને કા અભિપ્રાય. મૂળ સ્વભાવ નથી, તેથી દ્રષ્ટિ તેને હેય માને છે. તેથી દ્રષ્ટિ એને હેય માને છે. હે એટલે ત્યાગવા યોગ્ય માને છે. સ્વભાવ નથી માટે દ્રષ્ટિમાં એનો નિષેધ વર્તે છે. શું? જ્યારે જ્ઞાન બધાને જાણે છે,
દ્રષ્ટિ તેને હેય માને છે. આમ તો દ્રષ્ટિ તો એટલે અસ્તિ પણ સ્વીકારે,
એમાં આવી જાય છે એ વાત. એને ન સ્વીકારવું, એકલા પોતાના અસ્તિત્વને સ્વીકારવું, એટલે કે વિભાવને ન સ્વીકારવું, એમાં એનું હે પણ આવી ગયું કે ન આવી ગયું?
જ્ઞાન પ્રદાન કથન કહેવાય.
હા, જ્ઞાન પ્રદાન કેમ કહેવાય? વિભાવ છે જ્ઞાનનો વિષય, દ્રષ્ટિનો વિષય નથી. જ્યારે જ્ઞાન બધાને જાણે છે, વચ્ચે અધૂરી પર્યાય આવે, સ્વભાવ આવે, તેને જ્ઞાન જાણે છે. જે તે ભૂમિકામાં જે જે અધૂરી પર્યાય હોય, જેવી જેવી અધૂરી પર્યાય હોય, એ અધૂરી પર્યાયને કારણે જેવા જેવા સ્વભાવ સાથે સાથે હોય, એ બધું જ્ઞાન જાણે કે અહીંયા આવું જ હોય, અહીંયા આવું જ હોય, અહીંયા આવું જ હોય, અહીંયા આવો જ ભાવ થાય, આવો જ ભાવ થાય, એમ એવું બધું જ્ઞાન જાણે, ત્યારે દ્રષ્ટિ નિષેધ કરી લે છે. શું દ્રષ્ટિ છે? નિષેધ કરી લે છે. શુભ ભાવ આવે તેને જ્ઞાન જાણે, અને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનની ધારા ચાલુ ને ચાલુ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આગળ વધવાની પ્રક્રિયા ભેદ જ્ઞાનથી થાય. સહાનુભૂતિ પ્રાપ્ત થવાની પ્રક્રિયા પણ ભેદ જ્ઞાનથી, અને આગળ વધવાની પ્રક્રિયા પણ ભેદ જ્ઞાનથી. ઠેઠ કેવળ જ્ઞાન સુધી. એટલે ક્યાંય રીત બદલવી છે એ વાત નથી આવતી. શું એ એક મોક્ષ માર્ગની વિશેષતા છે કે ક્યાંય રીત બદલવાની. સ્વાનુભૂતિ વધતી જાય તો તેને મુનિ દશા આવે છે. ચોથા ગુણ સ્થાનથી પછી નિર્વિકલ્પ દશા વધતી જાય, અને જેમ જેમ વધારે વધે ત્યારે મુનિ દશાની સમીપતા થઈને મુનિ દશા આવે છે. મુનિ દશામાં વારંવાર આત્મલીનતા થાય છે, ક્ષણે ક્ષણે આત્મલીનતા થાય છે, અને તેમ કરતા કરતા એટલી સ્થિરતા વધી જાય કે પૂર્ણ વિતરાગ દશાને કેવળ જ્ઞાન પ્રગટ થાય. પંચમારામાં શું કરવા વાત કરતા છે કેવળ જ્ઞાન સુધી? એ પહેલેથી લક્ષ્ય જ છે, પણ પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું છે કે ને? પંચમારામાં પૂર્ણતાનું લક્ષ્ય બાંધી શકાય? કોઈ પણ આરામમાં પૂર્ણતાનું લક્ષ્ય બાંધવાની વાત છે. લક્ષ્ય તો એ જ હોય ને, પણ લક્ષ્મી અધૂરું થોડું હોય છે. દરેક જ્ઞાની જ્યાં સાધક દશાની વાત લઈએ ત્યાં પછી પૂર્ણતાની વાત હરવાર લઈ લે છે. તમે દ્રવદૃષ્ટિ પ્રકાશના પત્રો વાંચો, કોઈ પણ જ્ઞાની નું વાંચો, વચનામૃત સીધા વ્યાજે છે પૂર્ણતા સુધી. અનાદિકાળથી હું પરનું કરી શકું છું એવી ભ્રમ બુદ્ધિ છે. હવે આ મોક્ષતાને વાત લીધી. અનાદિકાળથી જીવને પર પદાર્થના કાર્ય હું કરી શકું છું એવી ભ્રમ બુદ્ધિ છે. ગમે ત્યાં એ જન્મે છે, પર પદાર્થના કાર્ય કરવાની ભ્રમ બુદ્ધિ તો ચાલુ છે. આ કરો પછી આ કરો પછી આમ કરો પછી આમ કરો પછી આમ ખટમાળી ચાલશે ને, કરવું કરવું ને. એ અભિપ્રાયની ભૂલ છે. ભ્રમ બુદ્ધિ, બુદ્ધિ શબ્દ અભિપ્રાયને સૂચવે છે. અભિપ્રાયમાં ભ્રમ છે. પરંતુ બીજાનું કરી શકતો નથી, આત્મા કોઈનું કાંઈ કરી શકતો નથી, અશક્ય ને અસંભવિત છે, બની જ ન શકે એમ કહે છે. શું કરી જ ન શકે. પરંતુ બીજાનું કરી શકતો નથી, પોતાના દ્રવગુણ પર્યાય છે, તેમાં દ્રવગુણ તો શાશ્વત છે ને પર્યાય પલટે છે. પોતાના જે દ્રવગુણને પર્યાય એવું જે પોતાનું સ્વરૂપ છે તેમાં દ્રવગુણ છે, એ ત્રિકાળ છે, શાશ્વત છે એટલે ત્રિકાળ છે, પર્યાય ક્ષણિક છે, સમયે સમયે પલટો મારી જાય છે, આપોઆપ ઓટોમેટિક. પલટાવવા માટે કાંઈ કરવાની જરૂર નથી, કોઈની જરૂર નથી, અને કાંઈ કરવાની પણ જરૂર નથી. તો તે પોતાની પર્યાયને પલટાવી શકે છે. પર્યાય પલટતી હોવાથી એ શક્ય છે કે પર્યાય પલટાવી, પણ તો ઓટોમેટિક પલટે છે. ત્યાં એમાંથી શું કાઢ્યું, તાત્પર્ય શું કાઢ્યું? કે પર્યાય પલટી શકે છે, તો વિભાવ પર્યાય માંથી સ્વભાવ પર્યાય પ્રગટ કરી શકે છે. એ તાત્પર્ય કાઢ્યો કે અનાદિથી વિભાવ પર્યાય છે એ જોતી નથી, પણ એ તો પલટતી ચીજ છે. સ્વભાવ પર્યાય પ્રગટ કર તો પલટતી ચીજ છે, પલટાવી શકાશે, મટાડી શકાશે. વિભાવ પર્યાયમાંથી સ્વભાવ પર્યાય પ્રગટ કરી શકે છે, પણ બીજાનું તો કાંઈ પલટાવી શકતો નથી. એ છોડ, ધર્મથી જે આ કરું ને તે કરું એ છોડ. કોઈ પરમાણુનું પર્યાય પણ પલટાવી ન શકે, અને બીજા જીવની પણ પર્યાય પલટાવી ન શકે. તમામ ચિંતા, સમસ્ત ચિંતા અને ઉપાધિ આ કારણથી છે. બીજા જીવને બીજા જીવને પર્યાય પલટાવવાની ઉપાધિ છે, અને ચિંતા કરીને બેઠો છે, ચિંતા લઈને બેઠો છે. પણ તું કઈ કરી શકતો નથી, એનું શું? તું કઈ કરી શકતો નથી. પહેલેથી એ જો કે તું કઈ કરી શકતો જ નથી ને. મિથ્યાત્વ છે અને એ પરિભ્રમણ નું કારણ છે. કર્તાપણે થતા પરિભ્રમણમાં પરિભ્રમણ દેખાવું, તો પરિભ્રમણ થી હટે, કર્તાપણાથી પરિભ્રમણ ની વેદનામાં કર્તાપણા નો જોર થી નિષેધ છે, એમ છે ખરેખર. અને જ્ઞાતા ભાવ નો સત્કાર ને આદર છે, ગર્ભમાં વ્યક્તપણે નથી પણ ગર્ભમાં એ વાત છે. વિકલ્પ પણ પોતાનો સ્વભાવ નથી, છતાં અજ્ઞાન દિશામાં તેમાં જોડાયા કરે છે, પોતાપણું કરે ને વિકલ્પમાં અભેદ બુદ્ધિ કરે છે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. જ્યાં કર્તા બુદ્ધિ થાય ત્યાં અભિન્નતા, એકત્વતા ઓટોમેટિક સાથે સાથે થઈ જાય. જ્યાં એકત્વ થાય ત્યાં કર્તાપણું આવ્યા વિના રહે નહીં. એ બે સાથે જ રહે છે, એકાને બે બાજુ જેવા છે. એટલે વિકલ્પ પોતાનો સ્વભાવ નહીં હોવા છતાં પણ જીવ એમાં જોડાય છે, જોડાય છે, એકત્વ કરે છે, અભિન્નત્વ કરે છે. જો ભેદ જ્ઞાનની ધારા પ્રગટે તો એ એકત્વ અભિન્નતા અભેદપણું તોડવા માટે ભેદ જ્ઞાન કરવું. અભેદતા જીવ સાધી રહ્યો છે, ફિઝિકલી દ્રવ્ય કે ભાવે અભેદ નહીં થઈ શકતો હોવા છતાં પણ ભ્રમથી અભેદતાનો અનુભવ કરી રહ્યો છે, એ ભેદ જ્ઞાનથી છોડો. અભેદતામાં ભેદ પાડવો, અભેદતાની સામે ભેદ કરવો, ભેદ જ્ઞાન. અને ભેદ જ્ઞાનની ધારા પ્રગટે તો સ્વરૂપ સન્મુખ, આત્મ સન્મુખ થાય. પરથી છૂટીને પર સન્મુખતા છૂટે અને સ્વ સન્મુખ થાય, અને સ્વાનુભૂતિ પ્રગટ થાય, તો નિર્વિકલ્પ સ્વાનુભવ દશા પ્રગટ થઈ જાય. ધારાવાહી ભેદ જ્ઞાન થવું જોઈએ. ખરું તો એ કરવાનું છે, ખરું તો એ જ કરવાનું છે. ખરું કયો, કર્તવ્ય કયો, અથવા આ એક જ કરવાનું છે. આ એક જ કરીએ તો પછી બીજું બધું અમારે કરવું ક્યારે? પણ કરી શકતો નથી. કરવું ક્યારે ક્યાં પ્રશ્ન છે તારો? તું કરી શકતો નથી. મૂળ વાત તો એ છે કે તું કરી શકતો નથી. કરી શકું છું એવું ક્યારે આવે છે? પોતાનું જરાય અવલોકન નથી ત્યારે. અવલોકન કરતા પહોંચ ક્યાં છે? પદાર્થમાં પહોંચે છે? કોઈ આત્મા પ્રસરીને પહોંચે છે? વિચારો વિચારો, બાયણું બંધ કરો. પણ આત્મા ત્યાં પહોંચે છે? અવલોકનના અભાવમાં એને એમ લાગે છે કે મેં બંધ કર્યું. અવલોકનનો અભાવ બતાવે છે. એકદમ ટેવાઈ ગયો, એકદમ ટેવાઈ ગયો, ખૂબ દ્રઢપણે ટેવાઈ ગયો, ઘણું ગાઢ પરિણામ થઈ ગયું, પછી એવું થાય. હા, શું છે, સાયકોલોજી જે છે એવી ચીજ છે કે માણસ પાગલ સુધી ક્યારે પહોંચે છે? સાયકોલોજી ડિસ્ટર્બ થાય છે ત્યારે જ ને. એવી વસ્તુ છે. પરિણામ તો એવું છે, સવળું પડે એવું જ્ઞાન લે, અવળું પડે નિવૃત્તમાં જાય. બે ડેસ્ટિનેશન છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ બે છે. ભેદ જ્ઞાન પ્રગટ કરીને સ્વાનુભવ પ્રગટ કરવું એ જ ખરું કરવાનું કર્તવ્ય છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. આવો જે ઉપાય માર્ગ એ ગુરુદેવે ઘણો સ્પષ્ટ કર્યો છે. પેથીએ પેથીએ તેલ નથી નાખ્યું, વાળે વાળે તેલ નાખ્યું છે. એટલો પરિશ્રમ લીધો, 45 વર્ષ સુધી એ વ્યાખ્યાનો આપ્યા. એક સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, મિથ્યાત અજ્ઞાન કેવું હોય ને કેમ જાય, એક જ વિષય કહેતા. ગુરુદેવ તો સ્તોત્રમાં છે ને, પદ્મનંદીમાં થઈ ગયા, બીજું કોઈ પણ એમાં તો તીર્થંકર દેવની સ્તુતિ હોય, પણ કાઢે એમાંથી આ સમ્યક દર્શનની વાતો કાઢે, વિજ્ઞાનની વાત કાઢે, અજ્ઞાનને મિથ્યા શું છે કાઢે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. શાસ્ત્રોના બધા ઉકેલ ગુરુદેવે કરી દીધા છે. મિત્ર, એકલો શાસ્ત્ર માટે કાંઈ સમજે એવું નથી. ગુરુદેવ બધા ઉકેલ કાઢીને દીધા છે. અંદરથી શું જતી ને, વાંચતા તો અંદરથી ઉકેલ આવતો. કારણ શુદ્ધ પર્યાયનો વિષય આવ્યો તો ઠેઠ પોતે કારણ શુદ્ધ પર્યાયમાં પણ પોતે જે અનુભવથી પહોંચ્યા છે એ વિષય ખોલીને મૂકી દીધો. આવી રીતે કારણ શુદ્ધ છે, નકારી શુદ્ધ આવી રીતે છે. એમ અંદરથી સ્વાનુભવથી પોતે ઘણો ઉકેલ આપેલો છે ગુરુદેવે. વેન્સર કહેતા ગુરુદેવને અત્યારે ભાવ સ્વરૂપના દરિયા ઉછળ્યા છે, એટલે દ્રવ સ્વરૂપમાંથી ખોલી ખોલીને બધું ઉકેલ અંદરથી આવી જાય છે. એવો અંદરથી શ્રુત જ્ઞાનનો દરિયો ડોલે છે. ઘણી વાતો કાઢી, ઘણા ન્યાયો કાઢ્યા, અંદર થી ઉખડી ઉખડી ને આવવા મીડ્યા. બધા ન્યાયો ઉખડી ઉખડી ને આવવા મીડ્યા. હા બ્રદર, ઘણી વાતો કાઢે છે, કેટલી વાતો કાઢે છે, અધ્યાત્મ ની, આગમ ની, હા કાઢ્યો. Nice, good afternoon.